એકત્ર શ્રુતિ સંવાદમાં આપનું સ્વાગત છે. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. આજે આપણે ભારતીય કાવ્યશાસ્ત્રના એક એમ કહી શકાય કે બહુ જ પ્રભાવશાળી પણ થોડા જટિલ સિદ્ધાંત પર વાત કરવાના છીએ. ભટ્ટ નાયકનો ભુક્તિવાદ, કળા પછી એ કવિતા હોય કે નાટક, એનો અનુભવ આપણને ખરેખર કેવી રીતે થાય છે, એનું સ્વરૂપ શું, આ સવારોના જવાબમાં ભટ્ટ નાયકનો રસ્તો એમના પહેલાના આચાર્યો કરતાં જરા જુદો છે અને સાચે જ વિચારવા જેવો છે. આપણી આજની ચર્ચાનો આધાર મુખ્યત્વે ભટ્ટ નાયકના પોતાના વિચારો અને એમના વિશ્લેષણ પર રહેશે. આપણે સમજવાનું પ્રયત્ન કરીશું કે કણાના આસ્વાદને, ખાસ કરીને ભોગ, આ એક વિશિષ્ટ ખ્યાલ છે એમનો, એના દ્વારા કેવી રીતે જુએ છે અને કેમ એમનો સિદ્ધાંત આજે પણ આટલો ચર્ચાય છે. તો ચાલો શરૂ કરીએ. ભટ્ટ નાયક એમના સમયમાં જે રસ વિશેના મતો ચાલતા હતા એનાથી કંઈ બહુ સંતુષ્ટ નહોતા. એમનો મુખ્ય વાંધો શું હતો? શા માટે એમને થયું કે મારે કંઈક નવું કહેવું પડશે?
હા, જો ભટ્ટ નાયક મુખ્યત્વે ત્રણ જે પ્રચલિત મતો હતા એનો સ્પષ્ટપણે અસ્વીકાર કરે છે. પહેલો, ભરતમુનિનો ઉત્પત્તિવાદ, એટલે કે વિભાવ અનુભાવ વ્યભિચારી ભાવલા સંયોગથી રસ ઉત્પન્ન થાય છે. બીજો, શ્રી શંકુકનો અનુમિતિવાદ, કે આપણે નટના અભિનય પરથી મૂળ પાત્રના ભાવનું અનુમાન કરીએ છીએ અને એમાંથી રસ મળે,
એટલે કે તર્ક જેવી વાત થઈ.
હા, કંઈક અંશે. અને ત્રીજો, જે અલંકારિકોનો અભિવ્યક્તિવાદ હતો, કે રસ તો પહેલેથી જ સહૃદયમાં, એટલે કે આપણામાં સૂક્ષ્મ રૂપે હોય જ છે, કાવ્ય કે નાટક તો એને ખાલી અભિવ્યક્ત કરે છે.
જેમ પેલો દીવો અંધારામાં ઘડો દેખાડે એમ.
બરાબર. એ જ ઉદાહરણ ભટ્ટ નાયક કહે છે કે આ ત્રણેય ઉત્પત્તિ, અનુમિતિ, અભિવ્યક્તિ આ રસનું જે અલૌકિક સ્વરૂપ છે ને, એને સમજાવવા માટે પૂરતી નથી, અધૂરી છે. એમના મતે રસ ન તો મૂળ પાત્રમાં છે, જેમ કે રામમાં, ન તો એ નટમાં છે, કે ન તો માત્ર સહૃદયમાં રહેલી કોઈ વસ્તુ છે જે ઉત્પન્ન થાય, કે જેનું અનુમાન કરાય, કે જે અભિવ્યક્ત થાય.
એટલે કે જે રીતે આપણે રોજબરોજ સુખ દુઃખ અનુભવીએ છીએ એ રીતે સીધો રસ નથી મળતો. ન તો એ કોઈ તર્કની રમત છે, ન તો કશુંક છુપાયેલું છે જે બસ દેખાઈ જાય છે. આ ત્રણેયનો અસ્વીકાર કરીને તો એમણે એકદમ નવી દિશા ખોલી. તો પછી એમના મતે આ અનુભવ થાય છે કઈ રીતે? અહીંથી વાત ખરેખર રસપ્રદ બને છે, નહીં?
બિલકુલ. ભટનાયક કહે છે કે કાવ્ય અને નાટકમાં શબ્દની જે સામાન્ય અર્થ આપવાની શક્તિ છે, જેને અભિધા કહેવાય, એના ઉપરાંત બે વિશિષ્ટ અલૌકિક વ્યાપાર, એટલે કે પ્રક્રિયાઓ કામ કરે છે. આ જ એમના સિદ્ધાંતનું હાર્દ છે.
બે નવી પ્રક્રિયાઓ.
અચ્છા.
હા.
પહેલો વ્યાપાર છે ભાવકત્વ. જુઓ, અભિધા તો ખાલી ગાય શબ્દનો અર્થ સમજાવે કે આ એક પશુ છે, પણ કવિતામાં આવતી ગાય કે નાટકમાં જે પાત્ર રજૂ થાય એ આનાથી ઘણું વધારે છે.
ભાવકત્વ એ શું કરે છે, એનું કામ શું?
ભટનાયક સમજાવે છે કે સારું કાવ્ય, એટલે કે જે દોષ વગરનું હોય, જેમાં ગુણ હોય, અલંકાર હોય, અને સારું નાટ્ય, જેમાં ચારેય પ્રકારના અભિનય કુશળતાથી થયા હોય, આંગિક, વાચિક, આહાર્ય, સાત્વિક.
અભિનયના પ્રકારો.
હા, તો આ બંનેમાં એક ખાસ શક્તિ રહેલી છે. એ શક્તિ જ ભાવકત્વ નામના વ્યાપારને જન્મ આપે છે. અને આ ભાવકત્વનું મુખ્ય કામ છે સાધારણીકરણ.
સાધારણીકરણ એ શું છે વળી? સાધારણ બનાવવું.
હા, એ જ. સાધારણીકરણ એટલે કાવ્ય કે નાટકમાં જે વિભાવ આવે, જેમ કે પાત્રો, રામ, સીતા, દુષ્યંત, શકુંતલા, અથવા કોઈ પરિસ્થિતિ, પછી અનુભાવ, એટલે પાત્રોની ચેષ્ટાઓ, હાવભાવ, આંસુ, સ્મિત વગેરે, અને વ્યભિચારી ભાવ, ચિંતા, હર્ષ, ગ્લાની જેવા ક્ષણિક ભાવો.
હા,
આ બધાને એમના મૂળ દેશ, કાળ અને વ્યક્તિગત સંબંધોની જે મર્યાદાઓ છે એમાંથી મુક્ત કરી દેવા. એટલે કે જ્યારે આપણે નાટકમાં રામને જોઈએ છીએ ત્યારે માત્ર અયોધ્યાના રાજા, દશરથના પુત્ર કે સીતાના પતિ એટલા પૂરતા નથી રહેતા.
એ કોઈના પતિ કે પિતા મટી જાય?
ના, મટી નથી જતા, પણ એ ઓળખ મુખ્ય નથી રહેતી. એ એક આદર્શ પુરુષ તરીકે, એક પ્રેમી તરીકે, એક વીર તરીકે, એટલે કે એક સામાન્યકૃત ભાવરૂપ તરીકે આપણી સામે આવે છે. એવી જ રીતે સીતાનો પ્રેમ હોય કે રાવણનો ક્રોધ, એ કોઈ ચોક્કસ વ્યક્તિનો નથી રહેતો. એ જાણે માનવ માત્રના સાર્વત્રિક પ્રેમ કે ક્રોધનું પ્રતિનિધિત્વ કરે છે. આ પ્રક્રિયા એટલે સાધારણીકરણ.
અચ્છા.
અને આના પરિણામે શું થાય? કે કાવ્યર કે નાટકનો જે મૂળ સ્થાયી ભાવ છે, જેમ કે શૃંગારનો રતિ, કરુણનો શોક, વીરનો ઉત્સાહ, એ પણ વ્યક્તિગત મટી જાય છે. એ સૌ કોઈ અનુભવી શકે એવો ભાવનાનો વિષય બને છે, જેને ભટ્ટનાયક ભાવ્યમાન કહે છે. અને પછી આ સાધારણીકૃત વિભાવવાદી અને ભાવના બનેલા સ્થાયી ભાવ વચ્ચે એક સંબંધ સ્થપાય છે, ભાવ્ય ભાવક સંબંધ. ભાવક એટલે આપણે, સામાજિક, અને ભાવ્ય એટલે પેલો સાધારણીકૃત સ્થાયી ભાવ.
એટલે બધું જાણે વ્યક્તિગત મટીને સાર્વત્રિક બની જાય. કોઈ ચોક્કસ વ્યક્તિ, સમય કે સ્થળ સાથે બંધાયેલું ન રહે. જાણે લાગણીઓનું એક પ્રકારનું શું કહેવાય, ડીપર્સનલાઇઝેશન થાય, જેથી બધા એને પોતાના અંગત સુખ દુઃખથી અલગ રીતે અનુભવી શકે.
હા, બરાબર.
ટકું છું, આ જ સાધારણીકરણ.
હા, બરાબર, આ જ વાત છે. અને આ સાધારણીકરણ સમજાવે છે કે શા માટે કરુણ રસ જેવા દુઃખદ ભાવોનો અનુભવ પણ આપણને આનંદ આપી શકે છે. આ એક મોટો કોયડો હતો પહેલા.
ખરો,
જો એ દુઃખ સાવ આપણું પોતાનું હોય, આત્મગત હોય, તો એ આનંદ કેવી રીતે આપે? દુઃખ તો પીડા જ આપે ને. અને જો એ સાવ પારકું હોય, તટસ્થ હોય, ખાલી નટ કે પાત્રનું જ, તો આપણને એમાં આટલો ઊંડો રસ કેમ પડે? સહાનુભૂતિ કેમ જાગે? સાધારણીકરણ આનો ઉકેલ આપે છે. ભાવ ન તો પૂરેપૂરો મારો છે, ન તો સાવ પરાયો. એ એક સાર્વત્રિક માનવીય ભાવ છે જેનો હું અનુભવ કરી રહ્યો છું.
સમજાયો. નહીંતર કરુણ ફિલ્મો કે નાટકો જોવા કોણ જાય? પણ અહીં એક પ્રશ્ન થાય, જો એમાંથી વ્યક્તિગતતા નીકળી જાય, તો શું આ સાધારણીકરણ ભાવને થોડો ઠંડો કે બૌદ્ધિક જેવો નથી બનાવી દેતો? એની તીવ્રતા ઓછી નથી થતી?
કદાચ એમ કહે કે સાધારણીકરણ તીવ્રતા ઓછી નથી કરતું, પણ ભાવના સ્વરૂપને બદલે છે, પેલો વ્યક્તિગત ડંખ કાઢી નાખે છે. પણ એ સાચું કે આ અનુભવની પૂરી પ્રક્રિયા નથી. ભટ્ટનાયકના મતે આ ભાવકત્વ અને સાધારણીકરણ તો ખાલી પહેલું પગલું છે, એક પૂર્વ ભૂમિકા.
અચ્છા, હજુ આગળ છે.
એમણે આ અનુભવને બે ક્રમિક પગલામાં જોયો છે, જે પાછળથી અભિનવ ગુપ્ત જેવા વિવેચકો માટે ટીકાનો મુદ્દો પણ બન્યો. પહેલું પગલું છે ભાવકત્વ દ્વારા સાધારણીકરણ. આનાથી સ્થાયી ભાવનું ભાવનાત્મક સ્તરે સામાન્ય સ્વરૂપે ઉપસ્થિત થવું, એને ભાવના કહી શકાય. પણ રસનો ખરો, જે ચરમ આનંદમય અનુભવ છે, એ તો બીજા સોપાનમાં આવે છે.
તો આ સાધારણીકરણ આપણને એક સાર્વત્રિક ભાવભૂમિ પર લઈ આવ્યું. પણ ભટ્ટનાએ કહે છે કે હજુ ખરી મંઝિલ બાકી છે, એ ભોગનો અનુભવ. આ ખ્યાલ જ એમના સિદ્ધાંતનું હાર્દ લાગે છે, નહીં? આ ભોગ શું છે અને તે કેવી રીતે થાય છે?
બિલકુલ, આ ભુક્તિવાદનો સૌથી મૌલિક અને ક્રાંતિકારી વિચાર કહી શકાય. ભાવકત્વ દ્વારા સાધારણીકરણની ભૂમિકા તૈયાર થઈ ગઈ. પછી ભટ્ટનાયક કહે છે કે ભોજકત્વ નામનો બીજો વિશિષ્ટ વ્યાપાર શરૂ થાય છે. આ ભોજકત્વ જ ભોગ કરાવે છે.
ભોજકત્વ એટલે ભોગ કરાવનાર.
હા, અને ભોગ એટલે અહીં સામાન્ય અર્થમાં વપરાશ કે સુખ દુઃખનો લૌકિક અનુભવ નહીં, પણ એક વિશિષ્ટ પ્રકારનો આસ્વાદ, એક તૃપ્તિ, એક ચૈતન્યાનંદ. આ ભોગનું સ્વરૂપ સમજાવવા માટે ભટ્ટનાયક સાંખ્યદર્શન અને વેદાંતના તત્વજ્ઞાનનો સહારો લે છે. તેઓ કહે છે કે આ ભોગ સત્વગુણના ઉદ્રેકથી થાય છે.
સત્વગુણ, પેલા ત્રણ ગુણોની વાત આવે છે ને શાસ્ત્રોમાં, સત્વ, રજસ, તમસ, એમાંથી?
હા, એ જ. સામાન્ય રીતે આપણા ચિત્ત પર આ ત્રણેય ગુણોનો પ્રભાવ હોય. રજસ એટલે ચંચળતા, રાગ દ્વેષ, ક્રિયા. તમસ એટલે જડતા, મોહ, આળસ, અંધારું. અને સત્વ એટલે પ્રકાશ, જ્ઞાન, હળવાશ, શાંતિ અને આનંદ.
હા,
ભટ્ટનાયક કહે છે કે કાવ્ય કે નાટકના ભાવકત્વ વ્યાપાર પછી આ ભોજકત્વ વ્યાપારને લીધે આપણા ચિત્તમાં સત્વગુણનો પ્રભાવ એકદમ વધી જાય છે, સત્વનો ઉદ્રેક થાય છે.
એટલે રજસ અને તમસ ઓછા થઈ જાય.
હા, સત્વના આ ઉદ્રેકથી રજોગુણ અને તમોગુણ જાણે દબાઈ જાય છે, એમનો પ્રભાવ ઓછો થઈ જાય છે. જેમ પાણીમાં કે ઢોળ નીચે બેસી જાય ને, પાણી એકદમ સ્વચ્છ થઈ જાય, એમ ચિત્ત રજસ અને તમસના આવરણોથી મુક્ત થાય છે. આનાથી આત્મા પર રહેલું અજ્ઞાન કે અવિદ્યાનું જે આવરણ છે, જેને તેઓ મળ પણ કહે છે, એ ક્ષણભર માટે હટી જાય છે. અને પરિણામે શું થાય? ચિત્ત અત્યંત નિર્મળ બને, પ્રકાશમય એટલે કે જ્ઞાનમય બને અને આનંદમય બની જાય. અને આ અવસ્થામાં એક પ્રકારની ઊંડી શાંતિ, સ્થિરતા અને તૃપ્તિનો અનુભવ થાય છે, જેને ભટ્ટનાયક વિશ્રાંતિ કહે છે.
વિશ્રાંતિ,
હા, આ કોઈ સામાન્ય સુખ નથી, પણ એક અલૌકિક શાંત આનંદ છે. આ વિશિષ્ટ સત્વપ્રધાન પ્રકાશમય અને આનંદમય માનસિક અવસ્થામાં જ પેલા સાધારણીકૃત થયેલા સ્થાયી ભાવનો આસ્વાદ લેવાય છે. આ આસ્વાદને જ તેઓ ભોગ કે ભુક્તિ કહે છે.
અને આની સરખામણી પણ એમણે કરી છે ને?
હા, એ બહુ મહત્વની વાત છે. આ ભોગની ગુણાત્મક સમાનતા તેઓ પરબ્રહ્મના આસ્વાદ સાથે સરખાવે છે, એટલે એને પરબ્રહ્માસ્વાદ સહોદર કહે છે. સહોદર એટલે સગો ભાઈ. મતલબ, જેમ યોગી સમાધિમાં બ્રહ્માનંદ અનુભવે, એના જેવો જ, પણ તેટલો નહીં, પણ તેની જાતિનો જ આનંદ છે.
વાહ, આ તો ખરેખર બહુ ઊંચી વાત કહેવાય. કળાના અનુભવને સીધો બ્રહ્માનંદના ભાઈ જેવો ગણાવો, એનો અર્થ એ થયો કે આ અનુભવ આપણને રોજિંદા જીવનની ઘટમાળ, ચિંતાઓ અને પેલા વ્યક્તિગત સુખ દુઃખથી ક્ષણભર માટે ઉપર ઉઠાવી લે છે.
બિલકુલ.
તો પછી આ ભોગની સ્થિતિમાં વ્યક્તિની પોતાની જે સંકુચિત હુંની ભાવના હોય, એની અહમ બુદ્ધિ, એનું શું થાય? શું તે ઓગળી જાય છે કે વિસ્તરે છે?
હા, ભટ્ટનાયકના મત મુજબ આ ભોગ વ્યાપારના સમયે સામાજિકની જે સીમિત પ્રમાતૃ બુદ્ધિ છે, એટલે કે હું અનુભવનાર છું એવી સંકુચિત ભાવના જે હું અને મારામાં જ રચ્યા પચ્યા રહે છે, તે ક્ષણિક રૂપે જાણે ઓગળી જાય છે અથવા તો ખૂબ વિસ્તરી જાય છે. તે અપરિમિત પ્રમાતૃભાવમાં પરિવર્તિત થાય છે.
અપરિમિત પ્રમાતૃભાવ એટલે કે અમર્યાદ વિસ્તૃત અનુભવનારનો ધાવ.
હા, જાણે વ્યક્તિનું ચિત્ત ત્યાં હાજર રહેલા અથવા તો કલ્પનામાં રહેલા બીજા બધા સમાનધર્મી સહૃદયોના હૃદય સાથે એક અદૃશ્ય તંતુથી જોડાઈ ગયું હોય, એક પ્રકારની સમરસતા અનુભવે, અને તે ઉદાત્ત વિસ્તૃત ચેતનાની સ્થિતિમાં પેલો સાધારણીકૃત સ્થાયી ભાવ આસ્વાદરૂપે પરિણીમે છે. આ જ ભટ્ટનાયકનો ભોગ.
તો ટૂંકમાં કહીએ તો ભટ્ટનાયકના મતે રસાનુભૂતિની પ્રક્રિયા આમ ચાલે છે. રસ ઉત્પન્ન નથી થતો, અનુમાન નથી કરાતો, અભિવ્યક્ત પણ નથી થતો, પરંતુ કાવ્ય કે નાટકની ખાસ શક્તિઓને કારણે બે અલૌકિક વ્યાપારો ક્રમશઃ કામ કરે છે. પહેલા ભાવકત્વ દ્વારા વિભાવ, અનુભાવ વગેરેનું વ્યક્તિગત સંદર્ભોથી મુક્ત થઈને સાધારણીકરણ થાય, અને પછી ભોજકત્વ દ્વારા તે સાધારણીકૃત ભાવનો સત્વગુણના ઉદ્રેકને કારણે પ્રકાશમય, આનંદમય, શાંત અને પરબ્રહ્મા સ્વાદ જેવા ભોગ, એટલે કે આસ્વાદ થાય. આજ ભુક્તિવાદ બરાબર?
એકદમ બરાબર. આજ ભુક્તિવાદનું હાર્દ છે. તે અનુભવના આસ્વાદ કે ભોગ પર એના સુખરૂપ, આનંદરૂપ અને શાંતિરૂપ પાસા પર ખાસ ભાર મૂકે છે. એટલે જ ભટ્ટનાયક આગ્રહ રાખે છે કે રસ માટે ઉત્પન્ન થાય છે, ઉત્પદ્યતે, અનુમાન કરાય છે, અનુમિયતે, કે અભિવ્યક્ત થાય છે, અભિવ્યજ્યતે, જેવા લૌકિક ક્રિયાપદો કે વ્યાખ્યાઓ પૂરતી નથી.
એ રસના અલૌકિક સ્વરૂપને ન્યાય નથી આપતી એમ?
હા, રસ કોઈ પહેલેથી પડેલી વસ્તુ નથી કે જેની અભિવ્યક્તિ થાય. તેનું તો આ વિશિષ્ટ બે સ્તરીય પ્રક્રિયા દ્વારા ભોગ થાય છે, ભુજ્યતે.
આ ખરેખર એક મૌલિક અને બહુ ઊંડો વિચાર છે. કળાના અનુભવને એક અલરસ સ્તર પર લઈ જાય છે. પણ શું આ સિદ્ધાંત, શું એમાં કોઈ મુશ્કેલીઓ નથી? કોઈ મુદ્દાઓ એવા નથી જેના પર પાછળથી પ્રશ્નો ઉઠ્યા હોય? સ્ત્રોતમાં કેટલીક મર્યાદાઓ કે ટીકાઓનો ઉલ્લેખ છે, ખરું ને?
હા, ભટ્ટનાયકનો સિદ્ધાંત ખૂબ પ્રભાવશાળી રહ્યો, પણ પાછળના આચાર્યો, ખાસ કરીને મહાન અભિનવ ગુપ્તે, એના પર કેટલીક મહત્વની ટીકાઓ કરી છે. પહેલો મુદ્દો એ છે કે ભાવકત્વ અને ભોજકત્વ આ બે અલગ અને પાછા ક્રમિક વ્યાપારો માનવા, એટલે કે પહેલા એક થાય પછી બીજું થાય.
હા,
એ રસનો અનુભવ જે આપણને અખંડ અને એક સાથે થતો લાગે છે, એની સાથે બહુ બંધબેસતું નથી લાગતું. અનુભવમાં શું ખરેખર એવું સ્પષ્ટ વિભાજન હોય છે કે પહેલા બધું સાધારણ બને અને પછી તેનો ભોગ શરૂ થાય?
એવું લાગે તો નહીં.
હા, વાસ્તવિક અનુભવ તો એકધાર્યો અને અવિભાજ્ય લાગતો હોય છે. એટલે આ બે અલગ વ્યાપારની કલ્પના થોડી કૃત્રિમ અથવા જરૂર કરતાં વધુ જટિલ લાગે છે. બીજો અને કદાચ એનાથી પણ વધુ મહત્વનો મુદ્દો અભિનવગુપ્ત ઉઠાવે છે, તે વાસનાનો છે.
વાસના?
હા, ભટ્ટનાયક સાધારણીકરણ અને ભોગની પ્રક્રિયા સમજાવતી વખતે કાવ્ય કે નાટકના બાહ્ય વ્યાપારો પર બહુ ભાર મૂકે છે, પણ સામાજિક
એટલે કે પ્રેક્ષક કે વાચક એની પોતાની આંતરિક વાસનાઓની ભૂમિકા વિશે સ્પષ્ટપણે કશું કહેતા નથી.
વાસના એટલે અહીં શું?
સંસ્કાર. હા, ચિત્તમાં અનાદિકાળથી પડેલા સંસ્કારો, સુષુપ્ત ભાવનાઓ, પૂર્વ અનુભવોની છાપ. અભિનવ ગુપ્ત પૂછે છે કે શું વ્યક્તિના પોતાના અંતરમાં રહેલા આ સુષુપ્ત ભાવ સંસ્કારો એટલે કે વાસના એ જાગૃત થયા વગર, એને આધાર બનાવ્યા વગર માત્ર બહારની પ્રક્રિયાથી રસાનુભવ શક્ય છે?
સારો પ્રશ્ન છે.
દાખલા તરીકે, જેના ચિત્તમાં પ્રેમની વાસના જ બહુ ઓછી હોય એને શૃંગાર રસનો ઉદાત્ત ભોગ કેવી રીતે થઈ શકે? અથવા જેનામાં શોકની વાસના જ ન હોય એને કરુણ રસ કેવી રીતે સ્પર્શે? ભટ્ટનાયક આ આંતરિક યોગ્યતા, જે પૂર્વ તૈયારી છે, એના મુદ્દા પર પૂરતું ધ્યાન આપતા નથી લાગતા.
આ ખરેખર વિચારવા જેવો મુદ્દો છે. એટલે કે ભટ્ટનાયક ભોગ નામનો વિશિષ્ટ આનંદમય અનુભવ કેવી રીતે શક્ય બને છે તે સાધારણીકરણ અને સત્વગુણના ઉદ્રેક દ્વારા ખૂબ સરસ રીતે સમજાવે છે, જેમનું મોટું પ્રદાન છે. પણ કદાચ એ ભોગ માટે જે ભૂમિકા સામાજિકના પોતાના ભાવ જગત એટલે કે વાસનાની છે, જે આંતરિક સામગ્રી જરૂરી છે તેની અનિવાર્યતાને તેઓ ઓછું મહત્વ આપે છે અથવા સ્પષ્ટ નથી કરતા.
હા, અભિનવ ગુપ્ત જેવા ટીકાકારોનો મુખ્ય ભાર આ જ વાત પર રહ્યો છે કે ભટ્ટનાયક પ્રક્રિયાના બાહ્ય સ્વરૂપ પર ધ્યાન કેન્દ્રિત કરે છે, પણ તે પ્રક્રિયા જેના પર થાય છે તે ચિત્તની આંતરિક સ્થિતિ અને વાસનાત્મક ભૂમિકા વિશે જાણે પૂરતું નથી કહેતા. અભિનવ ગુપ્ત પછી પોતાના અભિવ્યક્તિવાદમાં આ વાસના અને તેની અભિવ્યક્તિને કેન્દ્રમાં લાવશે.
ભલે ટીકાઓ હોય, પણ ભટ્ટનાયકના વિચારોનું મહત્વ ઓછું નથી થતું એમ લાગે છે. તો આટલી વિસ્તૃત ચર્ચા પછી ભટ્ટનાયકના ભુક્તિવાદમાંથી મુખ્ય કઈ બાબતો આપણે ખાસ યાદ રાખવી જોઈએ? શ્રોતાઓ માટે મુખ્ય તારણો શું ગણી શકાય?
ચોક્કસ, મને લાગે છે કે ત્રણ મુખ્ય બાબતો ખાસ ધ્યાન આપવા જેવી છે. પહેલી અને સૌથી મહત્વની, સાધારણીકરણનો સિદ્ધાંત. પાત્રો, ભાવો, પરિસ્થિતિઓ આ બધું વ્યક્તિગત મર્યાદાઓમાંથી મુક્ત થઈને સાર્વત્રિક બને, આ ખ્યાલ ભટ્ટનાયકની ભારતીય કાવ્યશાસ્ત્રને અમૂલ્ય ભેટ છે.
હા, એ તો ખરું.
એ સમજાવે છે કે કળાના અનુભવમાં આપણે કેવી રીતે આપણા સંકુચિત સ્વથી ઉપર ઉઠીને એક વ્યાપક માનવીય સંવેદના સાથે જોડાઈ શકીએ. આ ખ્યાલ પછીના લગભગ બધા મુખ્ય આચાર્યોએ કોઈને કોઈ રૂપે સ્વીકાર્યો છે. બીજું, ભોગનો વિશિષ્ટ ખ્યાલ. રસાનુભૂતિ એ માત્ર કોઈ ભાવને જાણવો કે ઓળખવો નથી, પણ સત્વગુણના ઉદ્રેકને કારણે થતો એક વિશિષ્ટ, અલૌકિક, આનંદમય અને શાંત આસ્વાદ છે.
પેલો પરબ્રહ્મ આસ્વાદ સહોદરવાળો.
હા, આ આસ્વાદ સામાન્ય લૌકિક સુખ દુઃખ કરતાં ગુણાત્મક રીતે જુદો છે અને લગભગ આધ્યાત્મિક અનુભવની કોટીનો છે. આ વિચાર રસના આનંદમય અને શાંત સ્વરૂપ પર ભાર મૂકે છે અને ભટ્ટનાયકના સિદ્ધાંતને બીજા મતોથી સ્પષ્ટ રીતે અલગ પાડે છે. અને ત્રીજું, એમને આ મૌલિકતા અને ઊંડાણ છતાં એ પણ યાદ રાખવું રહ્યું કે રસાનુભૂતિ જેવી અખંડ પ્રતીતિને ભાવકત્વ અને ભોજકત્વ જેવા બે ક્રમિક અને અલગ વ્યાપારોમાં વહેંચવાની કલ્પના થોડી કૃત્રિમતા ઉઢી કરે છે.
હા, એ મુદ્દો પણ આવ્યો તો.
અને સામાજિકની પોતાની વાસના કે ભાવનાત્મક સંસ્કારોના મહત્વની જે સંભવિત ઉપેક્ષા છે એ એમના સિદ્ધાંતની ચર્ચાસ્પદ મર્યાદાઓ ગણાય છે, જેના પર અભિનવ ગુપ્તે વધુ પ્રકાશ પાડ્યો.
અને આ ભોગ વિશે વિચારતા, એના અલૌકિક સ્વરૂપ પર વિચારતા, રોજિંદા જીવનના સામાન્ય અનુભવોથી તદ્દન અલગ એવો આ પ્રકાશમય, આનંદમય, શાંત આસ્વાદ, શું તે એવું સૂચવે છે કે કળા આપણને માત્ર મનોરંજન કે બોધ કે પછી પેલું ભાવનાત્મક રેચન, કેથાર્સિસ જેને કહીએ, એટલું જ નથી આપતી?
હા, શું કહેવા માંગો છો?
કે કદાચ એનાથી પણ વિશેષ. કળા આપણને ચેતનાની એક જુદી જ ઉચ્ચતર અવસ્થાનો પરિચય કરાવે છે, એક એવી સ્થિતિ જે સામાન્ય જીવનની ઘટમાળ, તણાવ અને દ્વંદ્વોથી મૂળભૂત રીતે ભિન્ન હોય. જાણે કે કળા આપણને ક્ષણભર માટે એક પ્રકારની આધ્યાત્મિક મુક્તિ જેવો કે પછી ઊંડી વિશ્રાંતિનો અનુભવ કરાવતી હોય.
હા, એ શક્ય છે. ભટ્ટનાયકનો ઇશારો કંઈક એ તરફ જ છે. આ ખરેખર વિચારવા જેવું છે કે કળા આપણને ખરેખર ક્યાં લઈ જાય છે અને શા માટે તે માનવ જીવન માટે આટલી અનિવાર્ય રહી છે સદીઓથી. ભટ્ટનાયકના ભુક્તિવાદની આ સફર ખરેખર રસપ્રદ અને જ્ઞાનવર્ધક રહી. એમણે રસાનુભૂતિના સ્વરૂપ અને પ્રક્રિયા પર એક અનોખો અને ગહન દ્રષ્ટિકોણ રજૂ કર્યો છે. આ પ્રસ્તુતિ એકત્ર ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવી છે.